તારીખ 4/8/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 798-801 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 394.
જિજ્ઞાસુ માટે જિજ્ઞાસુ નથી એના માટે વાત પૂછાવી છે. જિજ્ઞાસુઓ છે એને આ સત્રણ કરાવવું કે નહીં? પહેલાં તો એમ કહ્યું હતું કે તમારે એનું દેવકરણ જોઈએ, વાંચવું, અને પછી તમારે બીજાને કાંઈ શ્રવણ કરાવવું હોય તો બીજા શ્રવણ કરાવવું. હવે એમના પરિચિત જે મનુષ્યો છે એમાં પણ જે જિજ્ઞાસુઓ છે એમને જિજ્ઞાસા થઈ છે તો તેમને પણ શ્રવણ કરાવશે. એનો અર્થ એ થયો કે લનુજીએ વાંચ્યા પછી પણ એમને નિષેધ નથી આવ્યો. મોક્ષ માર્ગ પ્રકાશકનો નિષેધ પોતે વાંચન કર્યા પછી પરિચયમાં આવતા જે મુક્ષો છે એને એ વિષયમાં કામ પણ એમને વાતચીત કે ચર્ચા કરી હોય એ વાર્તાના અનુસંધાનમાં જેમણે નથી વહેંચ્યું સાંભળ્યું એને શ્રવણ કરવાની ભાવના થઈ. આટલો પ્રસંગ ઉત્પન્ન થઈ ગયો અને એમને માગણી કરી છે તો તમે અમને પણ આ શાસ્ત્ર સંભળાવો ત્યારે એમને કૃપાળુ દેવની આજ માગી છે. જિજ્ઞાસુઓને શ્રવણ કરાવવું કે ન કરાવવું? તો કરાવવું. હવે એ કરાવવું એમાં કેટલી સૂચના આપે છે એનો આ પત્ર છે. વધારે સ્પષ્ટીકરણથી અને ધીરજથી શ્રવણ કરાવશો. જરા સ્પષ્ટીકરણ તમારે વધારે આપવું પડશે. આ શાસ્ત્ર એવું છે કે એમાં વધારે સ્પષ્ટીકરણ આપવાની જરૂર પડશે. વધારે સ્પષ્ટીકરણ આપજો અને જરાક ધીરજથી એ વાત કરજો. કોઈ ઉતાવળે કોઈ વાત કરી નાખશો નહીં, કેમ કે એમાં મતાંતરનો વિષય પણ ચાલ્યો છે. માટે કોઈ વાત ઉતાવળે ન કરશો કે જેથી કોઈ મંડનખંડનની સંપ્રદાય બુદ્ધિઓમાં આવી જાય. એ પ્રકારે ખંડન નહીં કરો, એ પ્રકારે શ્રવણ નહીં કરાવશો. શ્રોતાને કોઈ એક સ્થાનકે વિશેષ સંશય થાય તો તેનું સમાધાન કરવું યોગ્ય છે. એવા પણ સુંદર સ્થાન છે કે જ્યાં ક્યાંય વધારે શંકા પડશે એ સંભવિત છે તો પણ તેનું તમારે સમાધાન કરાવવું યોગ્ય છે. એ સમાધાન ન થાય તો સામાન્ય જરા મનમાં સંશય રહી જશે. એ સમાધાન કરવાની પણ તમારી તૈયારી હોવી જોઈએ એમ એમ આવી જાય છે. હવે કોઈ એક સ્થળે સમાધાન અશક્ય જેવું દેખાય, તમે ન સમાધાન કરાવી શકો માનો, તો તમે ધ્યાન રાખજો કે શ્રવણ કરાવો છો તો તમારે સમાધાન ક્યાંક ક્યાંક કરાવવા પડશે, વધારે સ્પષ્ટીકરણ આપવું પડશે. પણ કદાચ કોઈ સ્થળે તમે સમાધાન ન કરી શકો, અશક્ય જેવું દેખાય, તો કોઈ એક મહાત્માને યોગે સમજવાનું જણાવીને શ્રવણ અટકાવવું નહીં. ત્યાં તમારે એટલી વાત કરી નાખશે કે કોઈ એક મહાત્મા એટલે પોતાનું નામ તો પોતે લખે નહીં, અને ગુરુજીને તો કૃપાળુ દે છે કે વિશ્વાસ છે
મહાત્મા
એક જ છે. એમની દ્રષ્ટિમાં તો એક જ છે એ વખતે પોતે પોતાનું નામ ન લખે એ દ્રષ્ટિ એમને મર્યાદામાં પત્રની અંદર ભાષા પ્રયોગ કર્યો છે. પણ આપણે સીધું વિચારીએ તો એમને એમ કહી દેવું કે કૃપાળુ દેવના રૂબરૂ આ તમે સમજવાનું આમાં હું તમને સમાધાન નથી કરાવી શકતો, કૃપાળુ દેવ સમાધાન કરાવી શકશે અને એમના પ્રત્યક્ષ યોગે તમે અવશ્ય સમાધાન કરજો. એમ કરાવીને શ્રવણ અટકાવવું જોઈએ એ વાતને પેન્ડિંગ રાખીને તમારે આગળ ચાલવું શાસ્ત્ર સ્વાધ્યાયમાં. એ વાતને અટકાવીને પણ હવે શાસ્ત્ર બંધ ન કરી દેતા એ વાતને ઊભી રાખીને તમે આગળ ચાલજો, શ્રવણ કરાવજો. તેમજ કોઈ એક મહાત્મા સિવાય અન્ય સ્થાનકે તે સંશય પૂછવાથી વિશેષ બ્રહ્મનો હેતુ થશે અને નિસંશયપણાથી શ્રવણ થયેલા શ્રવણનો લાભ રખા જેવો થશે એવી દ્રષ્ટિ શ્રોતાને હોય તો વધારે હિતકારી થાય. એટલે આ પણ એક સૂચના તમે આપજો શ્રોતાઓના હિતમાં કે જ્યાં સંશય છે તમે બીજે પૂછવા નહીં જતા, એટલે સંપ્રદાયમાં ક્યાંય પૂછવા ન જતા, બીજે તો ક્યાં જાય, સંપ્રદાયના સાધુ હોય અથવા તો એવા વિદ્વાન હોય એકત્રા, ત્યાં કોઈ નાની તો હતા નહીં, એને પૂછવા જશો તો શું દશા થશે, કે એ સંશય પૂછવાથી વિશેષ બ્રહ્મનો હેતુ થશે, બ્રહ્મમાં ઊભો છે ને બ્રહ્મ વધી જશે, મિથ્યાત્મા ઊભો છે ને મિથ્યાત્ અને જે કઈ એને સાંભળ્યું હશે નિશંકપણે એ લાભ એને સાંભળ્યો, શંકા પડે એટલે લાભ એમાંથી એ સિદ્ધાંત નીકળે કે પ્રથમ કોઈ આસ્થા રાખીને સાંભળે. હવે આપણો ચાલતો વિષય જોઈએ તો ગુરુદેવને આપણે વર્ષો સુધી સાંભળ્યા, સાંભળ્યા તો આસ્તિક બુદ્ધિથી સાંભળ્યા, તે જ્ઞાની છે વિશેષજ્ઞ આપણને સમજાવે છે, પણ ક્યાંક શંકા પડી ગઈ તમને આ વાત બરાબર નથી લાગતી તો અને પોતાનો ભ્રમ વધી ગયો, પોતાનો ભ્રમ વધે ત્યારે શું થાય, એમને વાત છે બરાબર, જ્ઞાની પુરુષની વાત પણ બરાબર ન લાગે, શાસ્ત્રની વાત પણ બરાબર ન લાગે, ત્યારે એને જે શ્રવણ કર્યું હોય વાંચન કર્યું હોય અને જે કાંઈ પરિણામમાં કાંઈ કસાયની મંદતા અથવા દર્શનમોહની મંદતા થઈ હોય તો પાછું કેવું રૂપી જાય, બધું વ્રખા જાય, નકામું થઈ જાય. એ જ જગ્યાએ દર્શનમોહની તીવ્રતાને લઈને શંકામાં આવી જાય, આશંકા છોડીને શંકામાં આવી જાય, એટલે કે વિશ્વાસ ગુમાવે શાસ્ત્ર કરતાનો કે જ્ઞાની પુરુષનો, એટલે જેટલું આગળ સાંભળ્યું શ્રવણ કર્યું ને જે કાંઈ થોડું ઘણું પ્રાપ્ત થઈ ગયું અર્જુન એ જ સપાટે ધોવાણ થઈ જાય. વાતો નીકળે છે આ માટે તો આવું બધું બની જાય, એટલે બહુ વિશેષ સાવધાન રહેવાનો વિષય છે. શું વિશેષ સાવધાન રહેવાનો વિષય?
સાંભળવા જવું ત્યાં પણ વિવેક રાખી ને જવું,
સાંભળવું સાંભળવામાં પણ પોતે એવી મર્યાદામાં રહીને સાંભળવું, આ બધો વિષય બહુ વિચારવાન માણસને બહુ હિત બુદ્ધિએ સાંભળવાનું હોય ત્યારે જ બને, નહીં તો બુદ્ધિવાળા ઘણા હોય એટલે જાજી બુદ્ધિ જાજી શંકા કરે અને એમાંથી એવું ગોઠું ખાય કે જેટલું મળ્યું હોય બધું ધોવાણ થઈ જાય. પેલા સાંભળ્યું હશે ત્યારે નિસંશયપણાથી શ્રવણ થયેલા શ્રવણનો લાભ ઘટા જેવો થશે એવી દ્રષ્ટિ શ્રોતાને હોય તો વધારે હિતકારી. માટે આ દ્રષ્ટિકોણ પણ તમે શ્રોતાને આપજો, તમારા હિતની વાત છે, પોતાની શંકાને જ્યાં ત્યાં પૂછવા જવું નહીં, આ પણ આમાંથી વાત નીકળે છે કે પોતાને કોઈ શાસ્ત્રની સિદ્ધાંતની કોઈ વાત ન બેસતી હોય ઉદ્દેશની તો જ્યાં ત્યાં પૂછવા જવું નહીં, ઘરે ઘરે પૂછવા જવું નહીં, પૂછવા યોગ્ય એવા પુરુષને પૂછવું અને ગમે તેને પૂછવું નહીં, નહીં તો ઊલમાંથી ચૂલમાં પડે, એક તો શંકામાં ઊલ હોય ને એમાં પાછો બીજામાં વધારે શંકામાં પડે, ઊલમાંથી ચૂલમાં પડે, બે વાત નીકળી એમાંથી.
પોતાની જવાબદારી બહુ મોટી,
હું કરનારની આ જવાબદારી લીધી, શ્રોતાની જવાબદારી લીધી, કે શ્રોતાએ આસ્તિક કે બુદ્ધિથી શ્રવણ કર્યું હોય, એ વિશ્વાસ ગુમાવીને શંકાથી જ્યારે સાંભળે અને શંકાનું નિવારણ ન થાય, એવું પરિવાર શું બને? કે પોતાને જે કાંઈ ન બેઠું હોય, પ્રશ્ન ઉપસ્થિત થયો હોય, એનું સમાધાન માગ્યું હોય અને સમાધાન આપવા છતાં સમાધાન અહીંયા થતું ન હોય, એમાં જ્ઞાની પુરુષનો દોષ નથી, પણ પોતાની અજ્ઞાનતાનો દોષ છે. પોતાના અજ્ઞાનને લઈને પોતાને બેસતું નથી અને એને લઈને એને પોતાનો દોષ જોવાને બદલે જ્ઞાની ઉપર એને શંકા ઉભી જાય, ત્યારે એને પહેલાં જે આસ્તિક બુદ્ધિથી સાંભળીને કાંઈ દર્શન મોહની મંદતા કરી હોય એ બધું ધોવાય જાય. સિદ્ધાંત બીજું, પોતાને શંકા પડે તો જ્યાં ત્યાં પૂછવા જવું નહીં, પૂછવા યોગ્ય વ્યક્તિને જ પૂછવું, નહીતર કોઈ બીજું લાકડું ભરાવી દેશે તો એને ખબર પડશે. આ વાત બહુ સારી છે, વાત ભલે લલ્લુજીને લખી છે પણ વાત નમુક્ષુજીએ બહુ સંભાળીને, શંકા સમાધાન પણ સંભાળીને કરવા યોગ્ય છે એવી વાત કરી રાખી છે. મિત્ર બ્રહ્મા પીડ્યો છે ઓર બ્રહ્મા વધારે પીડ્યો છે એ પરિસ્થિતિ થશે, એટલે મુમુક્ષુ ના હિતને લક્ષમાં રાખીને આટલી સૂક્ષ્મ વિષયની શિખામણ આપી. શ્રી શુક્લા સુગનલાલ એને પત્ર લખી મથાળામાં સર્વ ઉત્કૃષ્ટ ભૂમિકામાં ઓમ એટલે આત્માનો વાચક અનક્ષરી શબ્દ એને ઓમ કહે છે. અનક્ષરી એમાં નાદ છે, ખાલી ઓમ એવો નાદ, બીજા કોઈ અક્ષર એમાં એને ગોઠવાય તો ગોઠવાય એમાં ઓ ઉ ને મ આવે છે, પણ આમ અનક્ષરી છે ને એ ઓમકાર નાદ અનક્ષરી નાદ ભગવાનના સમોસરમાં જે દિવ્ય ભૂમિ રૂપે પ્રવર્તે છે એને ઓમકાર કહે છે, અને એનું વાચ્ય છે એ શુદ્ધ આત્મા છે. સમયસાર રૂપે શુદ્ધ આત્મા એ ઓમકારનું વાચ્ય છે. ઓમકાર એનો વાચક છે. સર્વ ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યંત સંતજ્ઞાનનું આલંબન લઈને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે એમ જીવનો અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. ભગવાનના નામે વાત કરે છે, ભગવાનનો આ અભિપ્રાય છે અને અમને પણ એ પ્રત્યક્ષ સાચું ભગવાનના અભિપ્રાય પ્રમાણે પ્રત્યક્ષ દેખાય છે. સર્વ ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા, ચોથા ગુણ સ્થાનમાં અને પાંચમા ગુણ સ્થાન થવામાં, પાંચમા ગુણ સ્થાનની મુનિ દશામાં, મુનિ દશાને શ્રેણી માનવામાં, જે જે ઉપરની ભૂમિકામાં સ્થિર થવું છે એ સ્થિર ન થાય ત્યાં સુધી પર્યંતનો અર્થ નીકળે છે. જ્યાં સુધી પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં લીન ન થાય, સ્થિર ન થાય ત્યાં સુધી બહાર ઉપયોગ જાય ત્યારે શું કરવું? કે કૃતજ્ઞાનનું અવલંબન લઈને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે તો એને સત્શાસ્ત્રમાં જાય, સત્સંગને સત્શાસ્ત્ર બે ઉપાસના યોગ્ય છે. નહીતર પછી બીજા પરિણામ છે એ બધા એ છે નીચેના એવા છે કે એને પોતાની દશામાં ટકાવી રાખવી, સ્થિર રહી શકે દશા ટકાવી રાખવી એ સુગમ નથી એમ કહેવાય. એટલે ઉત્કૃષ્ટ વ્યવહાર લીધો છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પામવા માટે લીનતા કરવી છે. લીનતા ન હોય ત્યારે સ્વવિકલ્પ દશામાં પણ વર્તમાન ભૂમિકામાં સ્થિર રહી શકવા માટે શું સાધન છે? બારમાં કેમ કે બાર ઉપયોગ ગયો, ઉપયોગ બહાર જાય ત્યારે બાહ્ય સાધન હોવું જોઈએ, અને એ ઉપયોગને અંતર ખેંચવા માટે અંતર સાધન પણ હોવું ઘટે છે. આમ બાહ્ય સાધનનો પણ ઉપયોગ બહાર જાય ત્યારે ઉપકારી પણ એટલે નિમિત્ત પણ છે, અને અંતરંગ સાધન તો સાક્ષાત જ ઉપકારી છે. એ તો પોતે જ સાધને પહોંચાડે છે એવું સાધન છે, એ પુરુષાર્થ સાધન છે. અંતરંગ સાધન છે એ પુરુષાર્થ છે, એને પ્રયોગ છે પોતાનો. કહે છે કે સર્વ ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યંત કૃતજ્ઞાનનું અવલંબન લઈને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે એમ જીનનો અભિમત છે. કેમ એમ છે કે જે કૃતજ્ઞાન છે એ કૃતજ્ઞાન શુદ્ધાત્મ ભાવનામાં રહીને લખાયેલું કૃતજ્ઞાન છે. એ કૃતજ્ઞાનનો મુખ્ય વિષય શુદ્ધાત્મા છે. ગમે તેટલો એ શુદ્ધજ્ઞાનનો વિસ્તાર હોય તો પણ એનું કેન્દ્ર સ્થાન શુદ્ધાત્મા છે. આમ છે, અને શુદ્ધાત્મામાં વલણ કરાવે એવું નિમિત્તત્વ એમાં છે. પરિણામને બહિર્મુખ પણ છોડાવીને અંતર્મુખ કરે એવું એ શ્રુતજ્ઞાનનું નિમિત્તત્વ જોઈને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહેવા રહી શકવા માટે શ્રુતજ્ઞાનનું અવલંબન લે છે. મુનિઓ પણ અવલંબન લે છે. અમૃતચંદ્ર આચાર્ય જેવા જેવા આચાર્ય કુમકુમ ભગવાનનું શ્રુતજ્ઞાન હાથમાં લઈને ટીકા કરી, સમયસ્વરાજી જેવા મહાન પરમાગમની ટીકા કરતા એમ કહ્યું કે આ ટીકા કરતા મારી જે કર્માશિત પરિણતિ છે એની વિશુદ્ધિ છે કે નહીં. એ તો બહુ ખુલતા કે પ્રભુ તમે ટીકા કરશો ત્યારે તો વિકલ્પ થશે, તો વિકલ્પથી શુદ્ધિ કેવી રીતે થશે? વિકલ્પ તો રાગ છે, ટીકા કરવાનો વિકલ્પ તો રાગ છે, ને રાગથી કેવી રીતે શુદ્ધિ થશે? ભાઈ, એટલો રાગ તો મિથ્યા દ્રષ્ટિ જોવે છે. મુનિરાજ ને આચાર્ય ભગવાન ને એકલો રાગ નથી, પણ એ શુદ્ધજ્ઞાનના અવલંબન જે શુદ્ધાત્મ ભાવ શુદ્ધાત્માનો રસ વૃદ્ધિગત થશે, આત્મરસ અને ચૈતન્ય રસ પરિણતિમાં વૃદ્ધિગત થશે, અને એને લઈને વારંવાર શુદ્ધોપયોગ વિશેષ ઉગ્રપણે થશે, તો પોતાની પરિણતિમાં એ શુદ્ધતાને લઈને શુદ્ધતા વધતી. શુદ્ધતાનું કારણ રાગ નથી, પણ શુદ્ધતાનું કારણ શુદ્ધતા છે. પણ અંદર રહેવાતું નથી, તો બહાર આવે ત્યારે પણ એ શુદ્ધતા વધે એવું નિમિત્ત પકડવું જોઈએ. એ વિવેકનો વિષય છે. નિમિત્તમાં પણ એ વિવેક કરવા યોગ્ય છે, એ મોક્ષ માર્ગે પરમાત્મા પણ વિવેક કરે છે. મોક્ષ માર્ગે પરમાત્મા પણ વિવેક કરે છે. સૂર્યને લીધું છે કે જેને અંતર્મુખ થવું છે અને જેને મોક્ષ ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત કરવી છે એને બહારમાં સહેજે વિવેક હોય જ, નિમિત્તોનો વિવેક એને હોય હોય ને હોય જ, એને સહેજે વિવેક આવી જાય છે, ન હોય એવું બંધન નથી. કેમ કે પોતાને પરિણામને અનુકૂળ સંગ પકડશે ને કે પ્રતિકૂળ સંગ પકડશે? હે, માણસ મિત્ર શોધે તો કેવો શોધે? પોતાને યારે મેળ ખાય એવો શોધે કે રોજ ઉઠીને એને વડસ્તા ભરે એવો ગોતે? હે, અને યાર ઝઘડા કરે એવો ગોતે? કેવો ગોતે? પોતાની સાથે જેને મેળ ખાય એની સાથે એની સામાન્યપણે મિત્રાચારી હોય શકે છે. એમ જીવનો અભિમત છે, જો ભગવાને પણ એ વાત કરી છે કે છે, અને તે પ્રત્યક્ષ અમને સત્ય દેખાય છે. અમે પણ જે ભૂમિકામાં છીએ એ ભૂમિકામાં પણ અમને કૃતજ્ઞાનનું અવલંબન છે. એ સ્વદશામાં સ્થિર રહેવા માટે નિમિત્તભૂત છે એ અમને પ્રત્યક્ષ પણ અનુભવ ગોચર થાય છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુત જ્ઞાન એટલે જ્ઞાની પુરુષના વચનો, જો શ્રુત જ્ઞાન નો અર્થ કર્યો છે, જ્ઞાની પુરુષના વચનો શ્રુત જ્ઞાન નો અર્થ સાંભળો કર્યો છે ગુરુદેવશ્રીએ. આ અર્થ કર્યો મુખ્યપણે વધારે સ્પષ્ટપણે પૂજ્યબેનશ્રીના વચના પ્રત્યે કે આ શ્રુત જ્ઞાન છે, આ દિનવાણી છે, આ ભગવાનની વાણી છે, આ દિવ્યધ્વની છે, એ બધું સ્પષ્ટ ત્યારે કર્યું. તો શું છે, સંપ્રદાય બુદ્ધિએ આચાર્યોની વાણી હોય એને શ્રુત જ્ઞાન કહેવું, મુનિઓની વાણી હોય એને શ્રુત જ્ઞાન કહેવું, પણ સત્પુરુષની વાણીને શ્રુત જ્ઞાન ન કહેવું, આવો એક સંપ્રદાય બુદ્ધિમાં ભ્રમ થાય છે એ આને સ્પષ્ટ થયું. પોતે કાંસ પૂરા છે તો એ તો બીજો નથી ને કાંસ પોતે પણ ક્યાંક ભરતા હતા. સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુત જ્ઞાનનું અવલંબન જે જે વખતે મંદ પડે છે તે તે વખતે કાંઈ કાંઈ સફળપણું સત્પુરુષો પણ પામી જાય છે. જો શ્રુત જ્ઞાનનું અવલંબન લેવાનું ઓછું થઈ જાય અને બાહ્યાકાર ઉપયોગમાં બીજા બીજા નિમિત્તોનો સંગ થઈ જાય તો ચંચળતા વધી જાય છે, કાર્યક્રમોનો દોષ થયો વધી જાય છે. ચપળપણું એટલે ચંચળતા અથવા અસ્થિરતા વધી જાય છે. તે વખતે કાંઈ કાંઈ ચંચળપણું પણ સત્પુરુષો પણ પામી જાય છે. તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ વિપરીત શ્રુતાદિના અવલંબન રહ્યા છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય. આ તો સત્પુરુષોને પણ આપ જાળવવા જેવી વાત છે, જ્ઞાનીઓને પણ જાળવવા જેવી વાત છે. મુનિ કઈ એમ વિચારે કે આ તો બીજા મુનિનું છે ને, ભગવાનની વાણી ક્યાં છે, બીજા મુનિના વચનો પણ શ્રુત જ્ઞાન છે. જ્ઞાનીઓને અને મુનિઓને અને ઉત્કૃષ્ટ દશાના મુમુક્ષુઓને પણ વાણી ઉપરથી લખનારની દશાની તારતમ્યતાનું માપ આવે છે. લખનારની દશાની માપ આવે છે એવી પ્રજ્ઞા વિશેષ હોય છે. સૌને સમય લીધું છે, ભૂતકાળમાં થઈ ગયેલા જ્ઞાનીઓની દશા માપી લે છે. કુંદકુંડાચાર્યજી તો સ્વરૂપમાં વધારે સ્થિર હતા. ક્યાંથી લીધું? 1900-2000 વર્ષનું છૂટું છે. સ્વરૂપમાં વધારે સ્થિર હતા એ ક્યાંથી જાણ્યું? એ નિર્મળ શ્રુત જ્ઞાનથી એમની વાણીના નિમિત્તે જાણ્યું છે કે એમની આત્મસ્વભાવમાં સ્થિરતા ઘણી હતી. તો એ સત્પુરુષોને અત્યારે સંચળપણું મટાડવા અર્થે શ્રુત જ્ઞાનનું અવલંબન યોગ્ય છે. તો પછી જે સામાન્ય મુમુક્ષુ જીવો છે કે જેને શ્રુત જ્ઞાનનું અવલંબન ન લે તો વિપરીત સમાગમ તો એને ઘરમાં જ થઈ જાય, બહાર જાય તો દુકાને બજારમાં થઈ જાય, અથવા આડોશ પાડોશમાં જ્યાં જાય તો સમાગમ તો મુમુક્ષુનો છે નહીં, ધર્માત્માનો સમાગમ છે નહીં, એ તો વિપરીત સમાગમ છે અથવા અસત્સંગ છે. સત્સંગ નથી પણ અસત્સંગ છે એવો વિપરીત સમાગમ. અને વિપરીત શ્રુતાદિના અવલંબન રહ્યા છે. બીજું તો હાલતા મહાત્માને જાણવાને સમાચાર મળ્યા કરશે, સાંભળવા મળશે. વિપરીત શ્રુત દુનિયાના પ્રસંગો, જગતના પ્રસંગો અમથા અમથા કોઈ આમ ભેગા થશે, ભાઈ ખબર પડી આમ થઈ ગયું છે, ફલાણું આમ થઈ ગયું છે, દુનિયાદારીના બધા પ્રસંગો એ સાંભળવા મળશે. વિપરીતનું અવલંબન રહ્યું છે, તેને વારંવાર વિશેષ વિશેષ ચપલપણું થવા યોગ્ય અને એને અવલંબીને ઉપયોગ પ્રવર્તે, ત્યારે તે ઉપયોગમાં ચંચળતા વધે, મોક્ષને ચંચળતા વધી જાય, તો એને સ્થિરતાથી દૂર જવું પડે. એને સદોપયોગ કે દૂર જવાની પરિસ્થિતિ આવે છે. એમ છે તો પણ જે મુમુક્ષુ સત્સમાગમ સદાચાર અને સત્શાસ્ત્ર વિચારરૂપ અવલંબનમાં દૃઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંત પહોંચવું કઠણ નથી. કઠણ છતાં પણ કઠણ અભિવ્યક્તિ કેવી સરસ આદિ ભાષામાં પણ પિતાને જે કહેવું છે એનો ટોન કેવો સરસ આવે છે. સત્પુરુષોને પણ આમ છે તો પણ મુમુક્ષુઓ જો સત્સમાગમમાં વિશેષપણે રહે, સદાચાર છોડે નહીં અને સત્શાસ્ત્રના વિચારરૂપ અવલંબનમાં દ્રઢ નિવાસ કરે, તો એને પણ સરવાળે સર્વોત્કૃષ્ટ ભૂમિકા એવું નિર્માણ પર પહોંચવું કઠણ નથી. ભલે આમ કઠણ ગણાય છે અને કઠણ છે, છતાં આમ કરનારને કઠણ નથી એમ તો આ સહેલું કરી
દીધું.
બધાને માટે લાગુ પડે છે, કોઈના પણ માટે લાગુ પડે છે. તો સમય છે એની કિંમત ઘણી છે, એનો સદુપયોગ કરવો, થઈ શકે એટલો વધારે સદુપયોગ કરવો, પણ એનો દુરુપયોગ ન થાય એની સાવધાની પત્રો જ મુમુક્ષુ ને લખાયેલા છે, એટલે મુમુક્ષુ ને ઉપકાર એ વિશે અભિપ્રાય સમજવા જોઈએ. બંશીના વચનામૃત પ્રકાશિત થયા ત્યારે એમને એમ કહ્યું કે લાખ નકલ છપાવો, ખૂબ પ્રચાર કરો, મુમુક્ષુ સમાજમાં આનો પ્રચાર કરો. એમ કેમ કહ્યું? પછી એમ કહ્યું કે અમે કોઈ પુસ્તક માટે ક્યારેય કહ્યું નથી, આ પુસ્તક માટે કહીએ છીએ. એમ કેમ કર્યું? કે એ ગ્રંથમાં મુમુક્ષુને યોગ્ય ભૂમિકાનું માર્ગદર્શન ઘણું છે. કૃપાળુદેવના વચના મૃતમાં એ વાત વિશેષ છે. એમથી બેનશ્રીએ પણ મુમુક્ષુને અનુલક્ષીને ઘણી વાતો કરી છે પોતાના સ્વાધ્યાયમાં વાંચનમાં, અને એ વાતો બહાર આવી છે. બીજી વાતો પણ કરી છે, નથી કરી એમ નથી. અને એ તો બધાના વચનોમાં બીજી ઉપરની ભૂમિકાની વાતો તો આવે, નિર્વાણ તો સુધીની વાતો આવે, પણ મુખ્યપણે વિષય મુમુક્ષુને કામમાં આવે એવો હોવાથી ગુરુજીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરેલો હતો. તો જ્યાં જ્યાં એ પ્રકાર હોય ત્યાં એ મત લાગુ પડે છે કે
નહીં?
એ જે ગ્રંથોમાં મુમુક્ષુને યોગ્ય વધારે માર્ગદર્શન મળતું હોય તો શ્રી ગુરુનો ત્યાં અભિપ્રાય લાગુ
પડે.
હા, બધાને ભેટ આપો. યોગ્ય જે માલ મળતો હોય એવા જે કોઈ ગ્રંથો હોય એ તમામ માં ગુરુદેવ નો અભિપ્રાય લાગ્યો પડે છે. તમે 2-2 વર્ષથી એટલું શ્રીમદય વાંચો છો, સમયસાર બધા ઘણા શાસ્ત્રો છે તોય તમે શ્રીમદ વાંચો છો? એટલે અમારે તો સમયસારે નીચાય છે, પરિસ્થિતિ નીચાય છે, ગૃહસ્થિ પ્રકાશે નીચાય છે, અને આ નીચાય છે. 4-4 શાસ્ત્ર ચાલે છે અમારે તો. એટલી વાત મોટી થઈ ગઈ, શ્રીમદ નીચાય છે, શ્રીમદ નીચાય છે, એ વાત જરા પ્રોપેગેન્ડા થઈ ગઈ. શું પ્રશ્ન? બીજો માણસો તો ઘરે પાછો સ્વાધ્યાય ચાલતો હોય છે, પાછા બીજા શાસ્ત્રો પણ ચાલતો હોય તો એ જયારે ઘરનું વાંચન કરીએ તો પાંચ પાંચ શાસ્ત્રો ચાલે છે, પછી એટલું કેવી રીતે ગણશો? કહેવાનો મતલબ શું છે? આ તો ગુરુદેવ નો અભિપ્રાય કહો, ગુરુદેવ ની આજ્ઞા કહો, એને અનુસરવું તે યોગ્ય છે. પડખે થી માર્ગદર્શન આપે, બિલ્ડિંગ કક્ષા વાળા મુખો મળ્યા, બિલ્ડિંગ ની યોગ્યતા માં બિલ્ડિંગ માર્ગદર્શન ની આવશ્યકતા દેખાણી અંગીકાર કરવા. સત્પુરુષો લે છે, મુનિઓ લે છે, શંકરાચાર્ય જેવા જેવા હનુમાન સ્વામીએ સત્વાર સૂત્ર લખ્યું, મત શાસ્ત્ર કેટલી ટીકાઓ કરી છે, પરવાર સુધી ને બધી વાર્તિક ને રાજવાર્તિક ને એ બધી એની ટીકાઓ એ બતાવે છે કે મુનિઓ પણ શ્રુતનું પૂર્વાચાર્યનું અવલંબન અને ટીકા કરતા કરતા એમાં ઉદ્ધરણ કરે. પાછા પ્રવચન સારમાં અમૃત ઇન્દ્રાચાર્ય પાછા બીજા શાસ્ત્રોના આધાર સાથે પરમાત્મા પ્રકાશના આધાર બીજા જ છે. પછી તો કઈ બહાર આવવાનો પ્રસંગ રહેતો શ્રેણી માંડે, પણ મુનિને પણ જ્યાં એની શ્રેણી માંડવાનો પુરુષાર્થ ચાલતો નથી, ઉપયોગ બહાર આવ્યા વિના રહેવાનો નથી. બહાર આવશે તો શું કરીશું? વિવેક કરજે, ત્યાં વિવેક કરજે, નિમિત્તનો વિવેક કરજે. આત્માનો વિવેક છે, નિમિત્તનો વિવેક નથી, પણ ઇનડાયરેક્ટલી તો આત્માનો એ વિવેક છે. એ આખો 27 નો સંદર્ભ છે પરમાગતતા, નિમિત્તનો વિવેક છે, આત્માનો વિવેક છે. પ્રવચનો કર્યા કે સ્વાધ્યાય પુત્ર તો પોતાનો સ્વાધ્યાય કર્યો કે નહીં? ગુરુ શિષ્ય પણ છે ને, એમની દ્રષ્ટિમાં કોઈ ગુરુ શિષ્ય જ્ઞાન થયું એટલું બહુમાન આવે. કોઈ પણ આત્માને જ્ઞાન થયું એટલે એટલું બહુમાન આવે. ભગવાનની પ્રતિ એમના શિષ્ય હતા, કેટલું બહુમાન જોયું. એમાં તો દશા જોવાય છે, ગુણ જોવાય છે. ગુણવાનની દ્રષ્ટિ ગુણને જોવે છે, બીજું જોતો નથી. ઉદાર દ્રષ્ટિ છે, વિશાળ દ્રષ્ટિ છે, દિવાળી પર્યંત ઘણું કરીને આ ક્ષેત્રે સ્થિતિ થશે એટલે મુંબઈ આવ્યા છે. અને હજી શ્રાવણ મહિને એમ લખે છે કે દિવાળી સુધી તો ઘણું કરીને મુંબઈ જ રહેવાનું હશે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે સત્પુરુષોને પ્રતિબંધ નથી તે સત્પુરુષોને નમસ્કાર. કેમ કે મુંબઈનું ક્ષેત્ર છે એ નિમિત્તપણે પ્રતિબંધને યોગ્ય ક્ષેત્ર છે, અને પૂર્વકર્મના યોગે જ્યાં ઘણો અસત્સમાગમ હોય, સત્સમાગમ ન હોય, એવા ક્ષેત્રમાં ધર્માત્મા પણ આવી પડે તો પણ એને પ્રતિબંધ ન થાય એ પ્રકારે પોતે પુરુષાર્થમાં પ્રવર્તે છે. અહીંયા પરદ્રવ્ય લેવા, પરદ્રવ્યથી, પરક્ષેત્રથી, પરકાળથી અને પરભાવથી જે સત્પુરુષોને પ્રતિબંધ નથી, જે એ કોઈ ચારે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં ક્યાંય પણ અટકતા નથી, એકત્વપણું પામતા નથી અથવા ક્યાંય એમને મમત્વ થતો નથી, તે સત્પુરુષોને નમસ્કાર. મુંબઈમાં રહીને પણ શુદ્ધોપયોગમાં આવતા છે, મુંબઈમાં રહીને પણ શુદ્ધોપયોગમાં આવે છે. ભરત મહારાજા ચક્રવર્તી માટે લડાઈ કરે ત્યારે એ લડાઈનું મેદાન છોડીને સાંજે ધ્યાનમાં બેસે, કાયમ કાળે શુદ્ધોપયોગમાં આવે. લડાઈનો પ્રતિબંધ એને રહેતો નથી, એનું આ કારણ છે. લડાઈના પરિણામથી મુક્ત છે, લડાઈ કરે છે ત્યારે પણ મુક્ત છે, અને એની સાબિતી એ છે કે એ પ્રવૃત્તિ શુદ્ધતા એમને શુદ્ધોપયોગમાં આવતા વાર લાગતી નથી, માટે એના અંગનો એને પ્રતિબંધ નથી, એથી થાય છે. એવા સત્પુરુષોને પોતે નમસ્કાર કર્યા છે, પોતે પણ તે સત્પુરુષની કક્ષામાં છે, છતાં પણ અહીંયા પેલા ભાઈએ કંઈ પૂછાયું છે કે આપ નિવૃત્તિ ક્ષેત્રમાં આવશો કે નહીં, નિવૃત્તિમાં અમને લાભ મળશે કે નહીં, એવી કોઈ વાત નિવૃત્તિ ક્ષેત્રની થઈ હશે. ત્યારે લખે છે કે દિવાળી સુધી તો અહીંથી નીકળાય એવું લાગતું નથી, પણ દ્રવ્યક્ષેત્રો કાળ ભાવનો અમને પ્રતિબંધ
નથી.
અખંડ ને સાધે છે વેપાર કરો તો કોઈ આવી જાય મુક્ત સાંજે તો લગભગ નિયમિત ચાલતું હતું. બીજી એમની ઓફિસ હતી કાપડની, જે કમિશન નિવૃત્તિ જ્યાં બહુ ઘરાગી એવું હોય ને, હોલસેલ કામ હોય તો કમિશનનું કામ હોય, બહારનું કામ હોય, ઓફિસ તો ખાલી હિસાબ કિતાબ માટે રાખે છે ને, બધા મેડી રાખે છે ઓફિસ એવું હોય ત્યાં જઈને બેસતા. પછી જે રોજ સમાગમમાં આવવાવાળા હોય મુંબઈમાં રહેનારા બે ચાર દિવસમાં, એ ત્યાં સાંજે આવે, અને એમાં જો કોઈ વખત કરતા ચાલ્યું હોય તો પછી રાતે કેટલા વાગે એનું. એટલે કહેવાય કે મુંબઈમાં રહેતા હતા, ધંધો કરતા હતા, પણ બાહ્ય પ્રવૃત્તિમાં પણ સત્સમાગમ ચાલતો હતો, અંતર પ્રવૃત્તિમાં પણ આત્માનો પુરુષાર્થ ચાલતો. આટલું બધું પત્રો મળે એટલે ખ્યાલ આવે કે ક્યાં ક્યાં શું બન્યું છે, એટલે ખબર એ કેમ પડે. એટલે મુંબઈ તો વેપાર જ એકલો કરતા છે, કારણ કે મુંબઈમાં જેને બધા એકલા વેપાર જ કરતા હોય એમ શ્રીમદજી પણ એકલા વેપારમાં પડી ગયા છે એવું એમને પણ હતો. એટલી મોકળાશ રાખે છે ને, એમનું ચિત્ત ક્યાંય ચોંટતું નથી તો લખે છે કે અમારું ચિત્ત ક્યાંય ચોંટતું નથી. આમ કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, બોલીએ છીએ, હસીએ છીએ, પણ અમારું ચિત્ત ક્યાંય ચોંટતું નથી. એ તો નથી, એ તો પ્રવૃત્તિ દરમિયાન ચિત્ત ચોંટતું નથી. પાછો સત્સમાગમ વખતે તો વિષય આખો બદલાઈ જાય, કેમ કે તો ગૌણ હોય એટલે ક્યાંય મળી જાય પહેલેથી. સત્સમાગમ, સત્શાસ્ત્ર અને સદાચારમાં દ્રઢ નિવાસ એ આત્મદશા થવાના પ્રબળ અવલંબન છે. શું કહે છે? સમાગમ સત્સંગુલ ઉપર જે લીધા છે ને, એક જ દિવસનો કાગળ છે, શ્રાવણ વદ બારસ નું, શ્રાવણ વદ બારસ. એ ત્રણેયમાં દ્રઢ નિવાસ એટલે એમાં દ્રઢપણે રહેવું. શું? વિશેષ ઉત્સાહથી, વિશેષ રસવાળા પરિણામથી સત્સમાગમ કરવો, સત્શાસ્ત્રનું અધ્યયન કરવું અને સદાચારમાં રહેવું, એ આત્મદશા થવાના પ્રબળ અવલંબન છે. બાહ્ય સાધનમાં, બાહ્ય સાધનમાં એમને બીજા કોઈ બાહ્ય સાધન નથી જોતા. જો પૂજા, યાત્રા, દાન એવું કાંઈ લેતા, કોઈ ક્રિયા એવું નથી લેતા. સત્સમાગમ, સત્શાસ્ત્ર અને સદાચાર એ આવી ગયું. સદાચારમાં બાહ્ય પ્રવૃત્તિ આવી જાય છે. જે હોય છે મુમુક્ષુને યોગ્ય. એ આત્મદશા થવાના પ્રબળ અવલંબન છે. સત્સમાગમનો યોગ દુર્લભ છે. હવે એમાં જે સત્સમાગમનો યોગ છે એ દુર્લભ છે, તો પણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય. સમય આપી કે સત્સમાગમ નિરંતર મળે એવું પુણ્ય તો ભાગ્ય જ હોય કે સત્પુરુષનો યોગ નિરંતર મળે. તમને બધાને તો વર્ષો સુધી મળે નિરંતર, બહુ ન મળે. સામાન્ય રીતે ચોથા ગુણ સ્થાને જ્ઞાની પુરુષ નિવૃત્તિ યોગમાં ન હોય અને પૂર્વ કર્મથી મોટા ભાગે તો પ્રવૃત્તિ યોગમાં જ હોય, એટલે એને નિરંતર યોગ ન મળે. દેવ દેવાની તો વાત પહેલેથી જ નિવૃત્તિમાં હતા. હજારો મુમુક્ષુઓને, સેંકડો મુમુક્ષુઓને નિવૃત્તિ યોગ વર્ષો સુધી મળે, વર્ષો ના
વર્ષો સુધી
મળે. બહુ દુર્લભ ચીજ છે એવું યોગ મળવો, એ બહુ દુર્લભ ચીજ છે. હવે ન હોય તો શું કરવું એનું શિખામણ આપે કે એવો એવો યોગ ન હોય તો પણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી. એવો યોગ મને ક્યારે મળે, મને ક્યારે એ યોગની પ્રાપ્તિ થાય એની ભાવના અને જિજ્ઞાસા રાખવી. અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે એ ભાવના રાખવી, અને શક્ય હોય તો સત્સમાગમ જ્યાં થઈ શકે ત્યાં પોતે જવું, એને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. એ યોગના અભાવે તો અવશ્ય કરી સત્શાસ્ત્ર રૂપ વિચારના અવલંબને કરી સદાચારને જીવે રાખવી ઘટે છે. એ એ યોગના અભાવે એટલે પ્રત્યક્ષ સત્પુરુષનો યોગનો અભાવ હોય તો પછી સત્શાસ્ત્ર રૂપ વિચારનું અવલંબન રાખવું, એટલે સત્શાસ્ત્ર વાંચવું ન લીધું, સત્શાસ્ત્ર રૂપ વિચારનું અવલંબન રાખવું પણ જાગૃતિ રાખવી. મનુષ્યની ભૂમિકા બહારના કોઈ પણ આચરણ કરવા નહીં એ જીવે રાખવું પડે. એટલું આ શિખામણ આપી દીધી, બચાવી દીધા. પ્રત્યક્ષ યોગ નથી તો પણ સૂચના આપીને બચાવી દીધા. તો બહુ સુખી કરતા મનુષ્યને બે ચાર કલાકનો સ્વાધ્યાય તો હોવો જ જોઈએ. અડધી કલાક કલાકનો નહોતા કહેતા, બે ચાર કલાકનો તો સ્વાધ્યાય હોવો જ જોઈએ. હા, સત સત સમાગમ, સદ આચાર, સદ શાસ્ત્ર બધું સત જ લીધું છે. સત્શાસ્ત્રમાં સત્પુરુષોના વચનોને સત્શાસ્ત્ર કહે છે. એ જ્ઞાની પુરુષના વચનો છે, જીવના વચનો, શાસ્ત્રવિદ વચનો. એ સત્શાસ્ત્ર વિચારના અવલંબને સદા મને કરી જાગૃતિ રાખે. અભિપ્રાય તો બધા જ્ઞાની નો એક જ હોય ને, એ આપણે તો મેળવી શકીએ છીએ. પણ આમ હતા એ આઠ સમય ગુરુ અને શાસ્ત્ર નો અભિનય થાય તો દર્શન નું નીતિ બધા એનાથી દંડ મોટો પડે છે, નુકસાન મોટું થાય છે. અમારા જેવા તો મોડા થયા હોય તો ગુરુદેવ ગુસ્સે ગરમ થઈ જાય. પદ્ધતિ ત્યારથી બધી થઈ ગયું છે. આપણે બધા સંઘ જમણ થતું છે, સામે વાત કરીએ. જમવામાં મોડું થાય ત્યાં તો ત્રણ થી ચાર બેઠા નહીં. જમવામાં બે અઢી વાગ્યા સુધી હાલે, બસમાં તો બધાને હારે જવાનું, તો બધા જમીને પછી બસ ચાલે. પછી ચાલે તો બસ વાળા હેરાન કરે, એમાં પડેલું કઈ પંચર તો માન માન મોટા એવું છે, એમાં પડ્યું પંચર. એટલે 20 મિનિટ મોડા છે અહીંયા બધા રહી જાવ, કોઈ આગળ સાગર નહીં આવું છે. તમે આગળ બેસશો ક્યારે પણ સામે વચ્ચે રાખવાનું નહીં, ફેરફાર કરી નાખે, કેન્સલ કરી નાખે. સામે વચ્ચે દિવસ જ બદલી નહીં, દિવસે રાખીએ તો વળી એ બધી વાનગી ઉભી થાય. ગુરુદેવો કરીને ભક્તો આપે તો પણ એ એમાં પ્રેમ ની નિશાની, બધા ઉપર ગુસ્સો ન થાય. ઘરના છોકરાને ધોળ મારી લેવાય, આદુસી ના છોકરા ને ધોલ મરાય, અરે હું કે હાજર નો કહેવાય, ઝઘડો થઈ જાય મોટો. પ્રેમ ની નિશાની, કૃપા ની નિશાની, પ્રેમ કહેતા એમની કરુણા ની એ નિશાની છે. કરુણા વિશેષ કરુણા એમ સવળું લેવાનું હોય, એમાં અવળું લેવાનું. પરમ કૃપાળુ પૂજ્ય પિતાશ્રીજી ભવાનીના બંદર આ એના પિતાશ્રી છઠ સમાપનાના દિવસ ચાલે છે. સીતાંબરનાથ છે, મુખ્યપણે સીતાંબરનાથ કરવી પણ ગણાય છે. તેની તો દિગંબરને ઓળખતું કોણ? કાઠિયાવાડામાં કોઈ દિગંબરને ઓળખતું નહીં. જૈન છે સીતાંબર, બધા વાદળવાથી પ્રદૂષણ પૂરા થાય. કોઈ ઓળખતું નહીં, જુનાગઢના ભાવનગરમાં થોડા
25
એટલે કોઈ જાણે નહીં કે દિગંબર જેવું કોઈ સંપ્રદાય છે. પણ જાણે નહીં કઈ દિગંબર સંપ્રદાય છે, જાણે નહીં જે રીતે ગુજરાતમાં બધું છે, દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, ત્યાં વખતે ખરી બધું સુરતમાં બધે છે. દક્ષિણ ગુજરાતમાં જાય ને સુરત, અંકલેશ્વર થી માંડીને દક્ષિણ ગુજરાતમાં વસ્તુ છે. તો વડોદરામાં જૂના મંદિર છે, વચ્ચે એસાઈ તો ભગવાન જાણે, પણ વડોદરામાં જૂના દિગંબર મંદિરો છે. ઉત્તર ગુજરાતમાં તો તમારા બધા આજ દિવસ પર્યંત મેં આપનો કઈ પણ અવિનય કર્યો હોય કે અભક્તિ કરી હોય કે અપરાધ કર્યો હોય, બસ અભક્તિ શબ્દ વાપર્યો છે, બે હાથ જોડી મસ્તક ને મારીને શુદ્ધ અંતકરણ થી સમાવું છું મન વચન ને કાયા. બે હાથ જોડી મસ્તક ને મારી અને શુદ્ધ અંતકરણ થી સમાવું છું કાયા ને મન લીધું. વચન તો પોતે લખી રહ્યા છે. કૃપા કરીને આપ ક્ષમા આપશો, મારી માતુશ્રી પ્રત્યે પણ તે જ રીતે તેમજ બીજા સાથ સર્વે પ્રત્યે, ઘરમાં બીજા જે કોઈ ઘરના પરિવારના સભ્યો છે સાથે, તે સર્વે પ્રત્યે મેં કોઈ પણ પ્રકારનો અપરાધ કે અવિનય જાણતા અથવા અજાણતા કર્યો હોય તે શુદ્ધ અંતકરણથી સમાવું. ઘરમાં સર્વે રાખીને નહીં, શુદ્ધ અંતકરણનો અર્થ શું છે કે મનમાં ક્યાંય સર્વે રાખીને શુદ્ધ અંતકરણ એટલે શુદ્ધ અંતકરણ. કૃપા કરીને સૌ ક્ષમા આપશો એટલે કમાવી છે ને બીજાને ક્ષમા આપવાની નિમિત્તે પણ એને લાભ ને સામાન્ય લાભ બે ને લાભ છે. મને એમ છે કે એમના ધ્યાન પર્યંત હર્યા હતા, ત્યાં એમના માતા પિતાનું ધ્યાન છે હોય એટલે નાના ભાઈ ને ભલામણ કરી છે માતૃશ્રી ને આશ્વાસન આપજો. હું હવે જાઉં છું બધાની પૂરો થઈ ગયો. આજે વ્યવહાર છે એ પણ જૈન સંપ્રદાય સિવાય સમાપનાનો આવો વ્યવહાર ત્યાં વૈર અને વૈમનસ્ય અંતકરણથી ધોઈ નાખવા માટેનો બહુ સારો ઉચ્ચકોટીનો આ વ્યવહાર છે. મારા હાથમાં બધું જૈન દર્શન આવ્યું, શાસ્ત્ર આવ્યું નતું, પણ મારે સાથે મંદિરમાં કામ કરનારા ભાઈ હતા એ પોતા મરતી હતા. આપકો સાથે કામ કરવામાં થોડીક ગરબડ એ ખાતે રહે ને સાથે કામ કરતા હોય સમસ્તમણ કરીને અને સમાપના એ કરીને મારા કરતા ઉંમરમાં મોટા હતા. મામા જે છે આ લોકોનો આ વ્યવહાર ભારે જેટલો બહુ સરસ છે એ રીતે કોઈને પણ છાપ પડે મૂળ દ્રષ્ટિ હોય અને ગુણ પ્રત્યે જો આકર્ષણ હોય ને તો આ વ્યવહાર એવો છાપ પડ્યા વગર જેની આરે સંબંધો બગડ્યા હોય, જેની સાથે કાંઈ પણ કડવાશ થયો હોય, વ્યસ થયો હોય, મનુષ થયો હોય, મનુષ થયો હોય, કાંઈ પણ છડતો છડતો વ્યવહાર થયો હોય, જો શુભાંતકરણથી માણસ ક્ષમા માગે તો સામાન્ય આત્મા બહુ વ્યવહારની જે ગોઠવણી છે સંકલના છે એ ગુણ દોષની દ્રષ્ટિએ બહુ ઊંચી કોટીની સંકલના છે. ભલે બાહ્ય વ્યવહાર છે ગુણ દોષની દ્રષ્ટિએ તો ગમે એને છાપ મારી જાય એવી વાત. આ લોકોમાં આ વ્યવહાર છે, બીજે ક્યાં આ વ્યવહાર જોવામાં આવતો. દરેક આમ તો જૈન દર્શનના જેટલા કોઈ વ્યવહાર છે એ બીજા સંપ્રદાયના વ્યવહાર ત્યાગ યત્ન હિંસા, હિંસાની જે સુખમતા ઝીણવટ એ બધું કોઈ પણ સંપ્રદાયમાં નથી એ પ્રકારનો. એટલા માટે છે કે સર્વજ્ઞ અનુસાર આ બધી પરંપરા ચાલે છે. સર્વજ્ઞ દેવની દિવ્યધ્વનિમાં જે વિષય આવ્યો એ વિષયની પરંપરા ઓછા વધતા અંશે ચાલુ રહે. ક્યાંક વિકૃતિ આવે છે પણ ઓછા વધતા અંશે કાંઈ પણ ચાલુ રહે. એટલે એની જે કક્ષા છે, કોટી છે, એ બીજા કરતા તો સુપિરિયર હોય હોય ને હોય જ, એમાં સવાલ નથી. અને એ કોઈ વિદેશ માણસ અંતરંગ તો કઈ ન સમજી શકાય. એમની મતિમાં તો એ દ્રષ્ટિકોણ હોતો નથી કે એવી યોગ્યતા હતી. ત્યારે પરિસ્થિતિ તો બાહ્ય વ્યવહારની જ રહી. એ બાહ્ય વ્યવહારની અંદર છાપ પડે એ વ્યવહાર જૈનોનો અનાદિથી છે. જૈનોનો એ કોઈ નથી છાપ મારી ફેર પડી જાય. શિક્ષણ તો ધર્મ તો નિરંતર પાલન કરવા યોગ્ય, પણ જીવ ભૂલી જાય છે. શું કરે છે? જીવ વિસ્મરણ કરી જાય છે. ત્યારે આવા જે દિવસો આવે છે તે એને નિરંતર રાખવા માટે સ્મરણ કરાવે છે. તે દિવસે રાખવા માટેની વાત નથી. આજે ક્ષમા માંગીને કાલથી દબા દબી પછી એમ
નહીં.
ક્ષમા સાચી એને માગી કહેવાય કે ફરીને અપરાધ ન કરે. ત્યારે પછી નો જીવ ઉભો રહે તો ક્ષમા માગી જ નથી. ખરેખર તો એમ છે. પોતાના ભાવ ભળે થોડું તો એડ્રેસ કરીને જવા દો. આપણે 5 લખતા એટલે 25 લખો પણ જવા દો. એટલે એમાં પણ આડંબર ન દેખાય. પોતાના હસ્તાક્ષર થી પોતાને લખતી વખતે પણ ક્ષમાના ભાવ આવે. લખે ત્યારે મન પણ કામ કરે ને લખવાની પ્રવૃત્તિમાં, ત્યાં ભાવ આવે કે નહીં ક્ષમાપના
અપેક્ષા
રાખી આપણે. આપણા પરિણામ ના આપણે માલિક છીએ, બીજાના પરિણામ ના કઈ આપણે માલિક છીએ. જવાબ ન આવે ને આ તો પ્રત્યક્ષ હોય તો જવાબ ન દઈએ. મોઢું મળી દઈએ તો ક્લિયર થઈ તો પછી શું કરવું? એના પરિણામ ને કઈ માલિક
હોય?